આવો આપણે આપણા પવિત્ર શાસ્ત્ર ખોલ્યો. આજનો આપણો વિષય છે યશાયાનું પુસ્તક અને તેનો 56 અને 57મો અધ્યાય. આપણે ગત દિવસોમાં શીખ્યા તે પ્રમાણે જે 53મા અધ્યાયમાં પ્રભુએ આપણે માટે જે કર્યું છે અને કેવી રીતે દુઃખ સહન કર્યું, વધસ્તંભ પર પોતાનો જીવ આપ્યો અને તેના પરિણામ રૂપે શું થયું તે આપણે જોઈ રહ્યા છીએ. 54મા અધ્યાયમાં આપણે જોયું કે જે ઇઝરાયલ દેશ છે તેને પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે, ફરીથી તેઓને યાદ દેવડાવવામાં આવ્યું છે, તેઓની સાથેનો કરાર કે પ્રભુ તેઓને કદી તજી દેનાર નથી, તેઓને કદી છોડી દેનાર નથી. આપણે જે નવો કરાર યિર્મિયાના 31મા અધ્યાયમાં છે તે વિશે આપણે શીખ્યા. ત્યારબાદ જ્યારે આપણે 55મા અધ્યાયમાં આવ્યા ત્યારે જે બિનધર્મીઓ છે, આપણે લોકો છે જે યહૂદી લોકો નથી, તેઓને માટે એક એક આવકાર આપવામાં આવ્યો છે, આમંત્રણ આપવામાં આવ્યું છે કે તમે તૃષિતજનો આવો. આપણે શીખ્યા કે આ જે દેવનું હલવાન હતું તે ફક્ત યહૂદી લોકો માટે નહીં પણ સર્વ લોકોને માટે હતું. આપણને પણ કહેવામાં આવ્યું એ અધ્યાયમાં કે દાઉદની સાથેનો કરેલો મારો કરાર, જે કૃપા મેં દાઉદને આપી છે તે જ તેના પણ હું તમને ભાગીદાર કરું છું. અને જ્યારે 55મો અધ્યાય અને તેના અંતમાં આપણે આવ્યા ત્યારે આપણે જોયું કે જે શ્રાપ જમીનને આપવામાં આવ્યો હતો એ ઉત્પત્તિના 3જા અધ્યાયમાં તેની તે પણ હવે પાછો લઈ લેવામાં આવ્યો છે. અને જ્યાં કાંટા અને ઝાંખરા હતા ત્યાં વૃક્ષ ઉત્પન્ન કરવામાં આવ્યા છે. યાદ દેવડાવું ફરીથી કે આ જે સમયની વાત કરી રહ્યા છે એ ભવિષ્યનો સમય છે. આપણે એ સમયમાં રહેતા નથી અથવા તો આ સમય પસાર થઈ ગયો નથી. આ જે સમયની વાત થઈ રહી છે, આપણે જ્યારે 54-55મા અધ્યાયમાંની વાત કરીએ, આજે જે 56મા અધ્યાયની શરૂઆતમાં જે આપણે વાત કરીશું, આ સર્વ વાત ભવિષ્યમાં થનાર છે અને આ યહૂદી લોકોને લક્ષમાં રાખી અને લખવામાં આવી છે. એક ફરીથી તમારી સામે ચોખવટ કરું કે આપણે ગેરસમજ ન થાય કે અહીંયા મંડળીની વાત થઈ રહી છે. આ મંડળીની વાત અહીંયા નથી થઈ રહી, અહીંયા યહૂદી લોકોની વાત થઈ રહી છે. અને પછી જ્યારે અંત સમયમાં જે બીજી પ્રજાઓને જે આમંત્રણ આપવામાં આવ્યું છે, જે આપણે 55મા અધ્યાયમાં જોયું અને આજે પહેલી 8 કલમમાં ફરીથી જોઈશું કે તે વખતે સ્તુતિ આરાધના કેવી હશે, કેમ જે બંદીવાસમાં છે તે કેમ છે તે આપણે આજે જોનાર છે. અને પછી જે આપણે 9મી કલમની આગળ જે જોઈશું, એટલે કે જે ઇઝરાયલના જે આગેવાન હતા, જે યાજકો હતા, અને તેમની નિષ્ફળતા અને તેમને આપેલો ઠપકો, તેની વિગતવાર વાત આપણે આગળ કરીશું. પણ આજનો જે આપણો વિષય છે, જે આપણે ગયા બાઇબલ અભ્યાસમાંથી શરૂ કર્યો હતો, કે ઈશ્વરની બધી પ્રજાઓને કેવી રીતે સમાવેશ કરે છે, જે આમંત્રણ આવકાર આપવામાં આવ્યો તે. અને 56મો અધ્યાય અને 1લી કલમ આ પ્રમાણે કહે છે કે યહોવા કહે છે કે ન્યાયનું પાલન કરો ને પ્રમાણિકપણે વર્તો, કેમ કે મારા તારણનું આવવું ને મારા ન્યાયનું પ્રગટ થવું નજીક છે. અને પ્રભુ શું અહીંયા આપણને કહી રહ્યા છે કે ફક્ત સાંભળવાથી કશું થવાનું નથી. તમારું વર્તન કેવું છે, તમારી જીવનશૈલી કેવી છે, તેની ઉપર બહુ આધાર રાખે છે. અને આગળ આપણે વાંચીએ તો અહીંયા લખવામાં આવ્યું છે કે જે માણસ એ પ્રમાણે વર્તે છે અને જે પુરુષ એને વળગી રહે છે અને સાબાથને અપવિત્ર ન કરતા જે એને પાડે છે ને પોતાનો હાથ કંઈ પણ ભૂંડું કરવાથી પાછો રાખે છે તેને ધન્ય છે. હવે અહીંયા જ્યારે આપણે ભવિષ્યની વાત કરી રહ્યા છીએ, હવે આપણે જાણીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા, તેમણે પોતાની જે સેવા આપી પૃથ્વી પર, પોતાનું જીવન આપ્યું, વધસ્તંભ પર લટકાઈ ગયા, પુનરુત્થાન થયું. અને ત્યારબાદ આપણે જાણીએ છીએ કે સાબાથ જે હતો તે પ્રભુએ કીધું કે હું સાબાથનો પણ દેવ છું. તો હવે આ ફરીથી સાબાથની વાત કયા લક્ષમાં થઈ રહી છે, તો એ પણ આપણે શીખવું જરૂરી છે. સાબાથ વિશ્રામવાર પણ આપણે જેને કહીએ છીએ, તે આપણે જાણીએ છીએ કે તે એક દસમાની એક આજ્ઞા છે. બલકે એક જ જે આજ્ઞા છે જે નવા કરારમાં ફરીથી લખવામાં આવી નથી, જે 10 આજ્ઞા આપણે જે શીખીએ છીએ નિર્ગમનના 20માં અધ્યાયમાં, તો જે 9 આજ્ઞા છે તેને ફરીથી આપણને કહેવામાં આવી છે નવા કરારમાં. ફક્ત એક જ આજ્ઞા એટલે કે સાબાથ પાળવો, ચોથી આજ્ઞા જે તે આજ્ઞા મંડળીને આપવામાં આવી નથી. હવે આ જે સાબાથ છે, વિશ્રામવાર છે, તેનો કરાર દેવનો યહૂદી લોકો સાથે હતો અને તેને તેઓ ગણકાર્યો નહીં અને તેથી કરીને તેઓ બંદીવાસમાં હતા. આ સમજવું બહુ જરૂરી છે. તેઓ બંદીવાસમાં એ કારણે હતા કારણ કે જે પ્રભુએ નિયમ તેમને ખાસ કરીને વિશ્રામવાર સાબાથને લઈને આપ્યો હતો તે તેમણે પાળ્યો નહોતો. અને ફક્ત એવું નહોતું કે 6 દિવસ કામ કર્યા પછી 7મા દિવસે વિશ્રામ લેવાનો, સાબાથ પાળવાનો, પણ બલકે દર 7મા વર્ષે પણ એને સાબાથ વર્ષ ગણવામાં આવતું હતું કે 6 વર્ષ તમે તમારે જે કંઈ વાવવું હોય, તમારે જેની પણ ખેતી કરવી હોય એ તમે કરો, પણ 7મા વર્ષે તમારે ખેતી કરવાની નહીં. અને એને સાબાથ યર એટલે કે સાબાથ વર્ષ ગણાવવામાં આવતું હતું. અને આ જે યહૂદી લોકો જ્યારે વચનના દેશમાં ગયા ત્યારે તે આજ્ઞાનું પાલન તેમણે કર્યું નહીં અને તેથી જ કરીને જે 70 વર્ષનું બંદીવાસ છે એ કેમ, કારણ કે તેમણે 490 વર્ષ સુધી સાબાથ પાળ્યા નહોતા અને એથી કરીને 70 વર્ષ બંદીવાસ થયો. દરેક 7 વર્ષ તમે ગણો તો અને જો તો તમને આ 70 વર્ષનો આંકડો આવશે. એવું નથી કે પ્રભુએ નક્કી કર્યું કે ભાઈ અમને બંદીવાસમાં લઈ જઈશ અને 70 વર્ષનો આંકડો બરાબર છે, ના. કારણ કે જે સાબાથનો તેમણે ભંગ કર્યો હતો તેને લઈને પ્રભુએ તેમને 70 વર્ષના બંદીવાસમાં મૂક્યા. હવે આ જે સાબાથ છે, વિશ્રામવાર છે, એનો મતલબ શું છે? એ પણ એક વિશ્વાસનું ચિહ્ન છે. કારણ કે જ્યારે તમારે 7મા વર્ષે તમે જ્યારે ખેતી ન કરો ત્યારે તમારે પ્રભુ પર 2 વર્ષ વિશ્વાસ રાખવો પડતો હતો કે તે આપણું પોષણ કરશે. કારણ કે 6ઠા વર્ષે તમે પાક કરો પછી 7મા વર્ષે કરો નહીં, એટલે કોઈ જાતનું તમને એ હોય નહીં, તમારી પાસે કોઈ જાતનું અનાજ હોય નહીં. ત્યારબાદ જ્યારે ફરીથી તમે પાક કરો તેને પણ આવતા બીજું વર્ષ લાગે, એટલે લગભગ 2 વર્ષ સુધી તમારે પ્રભુ પર સંપૂર્ણ રીતે વિશ્વાસ રાખવાનો હતો કે તે મારી જરૂરિયાત પૂરી કરશે. અને તેમાં યહૂદી લોકો નિષ્ફળ રહ્યા, બલકે એટલે સુધી નિષ્ફળ રહ્યા કે જ્યારે તેઓ બંદીવાસમાંથી પાછા આવ્યા ત્યારે પણ તેઓએ આ સાબાથ રાખવાનું ટાળ્યું અને ફરીથી તેમણે તે આજ્ઞાભંગ કરી. એ હું તમને બતાવવા માગું છું. જો મારી સાથે તમે તમારું પવિત્ર શાસ્ત્ર હોય તો ખોલો નહેમિયાનું પુસ્તક, તેનો 13મો અધ્યાય અને તેની 2-3 કલમ આપણે વાંચીશું. 15મી કલમ આ પ્રમાણે કહે છે, નહેમિયા 13:15 કહે છે, તે સમયે યહૂદિયામાં એ કેટલાક લોકોને સાબાથે દ્રાક્ષો પીલાતા તથા ગધેડા પર પૂળિયો લાદતા તથા દ્રાક્ષારસ, દ્રાક્ષો, અંજીર તથા સર્વ પ્રકારના બોજ યરૂસાલેમમાં લાવતા જોયા, ત્યારે મેં તે જ દિવસે તેઓની સામે વાંધો લીધો. હવે આ નહેમિયા કોણ છે? નહેમિયા જ્યારે તેઓ બંદીવાસમાં હતા, બેબિલોનમાં હતા, ત્યારે જે પાછા જે લોકો આવ્યા તેઓને નહેમિયા આગેવાન હતો અને તે જે મંદિર હતું તેના બાંધકામમાં બાંધકામ કરનાર હતો. અને તે જોવે છે કે આ લોકો હજુ પણ સાબાથ પાડતા નથી. ત્યારબાદ એ જ અધ્યાયમાં જો આપણે 17 અને 18 કલમ જોઈએ તો કહે છે કે દેનાય ત્યારે મેં યહૂદાના અમીરો સાથે તકરાર લઈને તેઓને કહ્યું, તમે આ કેવું દુષ્ટ કામ કરો છો ને સાબાથ દિવસને ભ્રષ્ટ કરો છો, શું તમારા પિતૃઓ એમ નહોતો કરતા? તે કારણથી આપણા ઈશ્વર આપણા પર તથા આ નગર પર આ સર્વ હાનિ લાવ્યા નથી? તો પણ તમે સાબાથને ભ્રષ્ટ કરીને ઇઝરાયલ પર હજી ઈશ્વરનો કોપ વધારે લાવો છો? નહેમિયા જાણતો હતો કે જે બંદીવાસનું કારણ શું હતું, અને જો હું ટૂંકમાં કહું તો કેમ તમે હજુ સુધર્યા નથી? તમે જાણો છો કે આપણી પર શું વીતી ગયું, તમે જાણો છો કે આપણા બાપ દાદાઓએ શું ભૂલ કરી, છતાં પણ કેમ આપણે એ જ ભૂલ કરી રહ્યા છે? આ વસ્તુ નહેમિયા પોતાના લોકોને સમજાઈ રહ્યા છે, અને એ જ વસ્તુ અહીંયા આપણે 56 અધ્યાયમાં શીખી રહ્યા છે. અને અહીંયા શું કીધું કે સાબાથને અપવિત્ર ન કરતા કે જે એને પાળે છે ને પોતાનો હાથ કંઈ પણ ભૂંડું કરવાથી પાછો રાખે છે તેને ધન્ય છે. પછી આગળ જો આપણે વાંચીએ તો કહે છે કે વળી જે પરદેશી યહૂદીના યહોવાના સંબંધમાં આવેલો છે તેણે એવું જ કહેવું કે યહોવા મને પોતાના લોકથી ખચિત જુદો પાડશે. વળી ખોજાએ ન કહેવું કે જુઓ હું તો માત્ર સુકાયેલું ઝાડ છું, કેમ કે જો ખોજાઓ મારા સાબાથો પાડે છે ને જે બાબતો મને ગમે છે તે પસંદ કરે છે ને મારા કરારને વળગી રહે છે, તેઓ વિશે યહોવા કહે છે કે તેમને તો હું મારા મંદિરમાં તથા મારા કોટોમાં દીકરા તથા દીકરાઓ કરતાં ઉત્તમ સ્મારક તથા નામ આપીશ, અને એમને નષ્ટ નહીં થાય એવું અમર નામ હું આપીશ. અહીંયા આપણને શું કહેવામાં આવી રહ્યું છે, જે પ્રભુ અહીંયા આપણને શીખવવા માંગી રહ્યા છે કે ખાલી તમે નામના યહૂદી ના બનો, અને આપણી માટે ફક્ત નામના ખ્રિસ્તી ના બનો. જે ખરેખર હૃદયથી મારો વિશ્રામવાર પાડે છે, મેં જે આજ્ઞા આપી છે તે પાડે છે, તેમને હું મારા દીકરા દીકરીઓ કરતાં વધારે નામ આપીશ, માન આપીશ, એમને નષ્ટ નહીં થાય એવું અમર નામ હું આપીશ. અને આ હું તમને નવા કરારમાંથી સમજાવવા માંગુ છું. તેને માટે આપણે રૂમિયોના પત્ર તરફ વળીએ, તેનો 2 અધ્યાય અને 12-16 કલમમાં પવિત્ર આત્મા પાઉલ દ્વારા આપણને આ જ વાત શીખવે છે કે તમે ફક્ત યહૂદી કુટુંબમાં જન્મ્યા છો તેનાથી તમે યહૂદી નથી થઈ જતા. જે વસ્તુ હું તમને વારંવાર કહેવાનો પ્રયત્ન કરું છું કે આપણે ખ્રિસ્તી જીવન કુટુંબમાં જન્મ્યા તેથી આપણે ખ્રિસ્તી થતા નથી. આપણે જ્યારે પ્રભુનો સ્વીકાર કરીએ છીએ અને ત્યારબાદ આપણું જીવન જો પ્રભુના વચન પ્રમાણે છે તો આપણે ખરેખર ખ્રિસ્તી છીએ. તો રૂમિયોનો પત્ર તેનો 2 અધ્યાય 12-16 કલમ આ પ્રમાણે કહે છે કે નિયમશાસ્ત્ર વગરના જેટલાઓએ પાપ કર્યું તેઓ નિયમશાસ્ત્ર વગર નાશ પામશે, અને જેટલાએ નિયમશાસ્ત્ર હોવા છતાં પાપ કર્યું તેઓનો ન્યાય નિયમશાસ્ત્ર પ્રમાણે ચૂકવવામાં આવશે, કેમ કે નિયમશાસ્ત્ર સાંભળનારા ઈશ્વરની નજરમાં ન્યાયી નથી, પણ નિયમશાસ્ત્ર પાડનારા ન્યાયી ઠરશે. ભલે તમને બાઇબલની કલમો મોડે હોય, ભલે તમે કોઈ રવિવાર ચૂકતા ના હોય, ભલે તમે લાખો રૂપિયાનું દાન આપતા હોય અને તમે મંડળીના આગેવાન હો, પણ અહીંયા જે પ્રમાણે લખવામાં આવ્યું છે તે પ્રમાણે, કેમ કે નિયમશાસ્ત્ર સાંભળનારા ઈશ્વરની નજરમાં ન્યાય નહીં ઠરે, પણ નિયમશાસ્ત્ર પાળનારા ન્યાય ઠરશે. તમારું તમારા કુટુંબ સાથે, તમારા જે માલ મિલકત છે તેનો વ્યવહાર, તમારું અંગત જીવન, એ કઈ પ્રકારનું છે? એક ઇંગ્લિશમાં એક કહેવત છે અને કદાચ ગુજરાતીમાં પણ હશે જાવું કે માણસ કેટલો પ્રમાણિક છે અથવા તો કેટલો પવિત્ર છે એ જ્યારે એકલો હોય શું કરે ત્યાંથી ખબર પડે છે. કેટલા પ્રમાણિક ને કેટલા પવિત્ર છો તમે, એકલા બેઠા હોય ને શું વિચાર, અને તમે ટીવી પર શું જુઓ છો, શું વાંચો છો, તમારી દ્રષ્ટિ શી છે, ત્યારે ખબર પડે છે. આગળ આપણે વાંચીએ તો કહે છે, કેમ કે વિદેશીઓની પાસે નિયમશાસ્ત્ર નથી, તેઓ જ્યારે સ્વાભાવિક રીતે નિયમશાસ્ત્ર પ્રમાણે વર્તે છે ત્યારે તેઓને નિયમશાસ્ત્ર હોવા ન છતાં તેઓ પોતે પોતાને માટે નિયમરૂપ છે. એટલે કે જે માણસ યહૂદી નથી પણ છતાં પણ નિયમ પ્રમાણે ચાલે છે અને જાણે છે, અને આપણે દરેકને, આપણે કદી પણ દેવળમાં ના ગયા હોય તો પણ આપણે જાણીએ છીએ કે અમુક વસ્તુ કરવી એ ખોટી છે, અને એ જ વસ્તુ અહીંયા કહેવામાં આવી છે. જ્યારે તે નિયમ પ્રમાણે વર્તે છે ત્યારે તેઓને નિયમ શાસ્ત્ર હોવા ન છતાં તેઓ પોતે પોતાને માટે નિયમરૂપ છે, તેઓના અંતકરણમાં નિયમ લખેલો છે અને તેઓના કામ બતાવી આપે છે, તેઓની પ્રેરક બુદ્ધિ તે વિશે સાક્ષી આપે છે અને તેઓના વિચાર એકબીજાને દોષિત અથવા નિર્દોષ ઠરાવે છે. ઈશ્વર મારી સુવાર્તા પ્રમાણે ઈસુ ખ્રિસ્તની મારફતે માણસોના ગુપ્ત કામોનો ન્યાય ચૂકવશે, તે દિવસે એમ થશે. અને અહીંયા જે આપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, વિદેશીઓ અને ખોજાઓ, હવે આ જે બે પ્રકારના લોકો અહીંયા કેમ, બે પ્રકારના લોકોનો ઉલ્લેખ કેમ કરવામાં આવ્યો છે, કારણ કે જો તમે આપણે પૂર્ણ નિયમ તેનો 23મો અધ્યાયમાં જાઓ, લેવીઓના પુસ્તકમાં જાઓ, મને લાગે છે કે 16 કે 17મો અધ્યાય, મને એક્ઝેક્ટલી યાદ નથી અત્યારે, પણ ત્યાં જો તમે વાંચો તો તમે શું વાંચશો કે જે પરદેશી હતા અને જે ખોજાઓ હતા તેઓને પ્રભુ મંદિરમાં તેઓ આવી શકતા ન હતા. પણ હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે 53મા અધ્યાયમાં આપણે વાંચ્યું અને કર્યું છે, ત્યારબાદ અહીંયા શું લખવામાં આવ્યું છે કે મારા કરારને વળગી રહેશે તેઓ વિશે યહોવા કહે છે કે તેમને તો હું મારા મંદિરમાં તથા મારા કોટોમાં દીકરા તથા દીકરીઓ કરતાં ઉત્તમ સ્મારક તથા નામ આપીશ, એમને નષ્ટ નહીં થાય એવું અમર નામ હું આપીશ. કેટલો અજાયબ જેવો આશીર્વાદ! આ એક આમંત્રણ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવો તો તમને આ આશીર્વાદો મળશે. આગળ વાંચીએ તો શું કહે છે કે વળી જે પરદેશીઓ, 6 કલમ, યહોવાની સેવા કરવા માટે તથા યહોવાના નામ પર પ્રેમ રાખવા માટે, એના સેવક થવા માટે તેમના સંબંધમાં આવે છે, એટલે જે સર્વ મારા સાબાથને અપવિત્ર ન કરતા એને પાડે છે ને મારા કરારને વળગી રહે છે, તેમને તો હું મારા પવિત્ર પર્વત પર લાવીશ અને મારા પ્રાર્થનાના મંદિરમાં તેમને આનંદિત કરીશ. આ ઈશ્વર બાપ આપણને કહી રહ્યા છે. કેટલો બધો અજાયબ જેવો આશીર્વાદ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે. તેમના દહીંના પ્રણો તથા તેમના યજ્ઞો મારી વેદી પર માન્ય થશે, કેમ કે મારું મંદિર સર્વ પ્રજાઓને માટે પ્રાર્થનાનું મંદિર કહેવાશે. જ્યારે સુલેમાનનું મંદિર હતું, ત્યારબાદ જે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર હતા ત્યારનું જે મંદિર હતું, આપણે જાણીએ છીએ કે તેમાં વિદેશીઓને પ્રવેશ નહોતા કરવા દેતા. ખાલી બહારનું જે આઉટર કોર્ટ કહેવાય ત્યાં જ પરદેશીઓ જઈ શકતા હતા, જેની વિશે આપણે જોઈએ છીએ સુવાર્તામાં કે જ્યાં બધો વેપાર ચાલતો હતો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ્યારે તેઓને ત્યાંથી હાંકી કાઢ્યા, એ જે ભાગ હતો ત્યાં જ પરદેશીઓ જઈ શકતા હતા. અને હવે પ્રભુ એમ કહે છે કે મારું મંદિર સર્વ પ્રજાઓને માટે પ્રાર્થનાનું મંદિર કહેવાશે. અને આ જ વસ્તુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહેતા હતા જ્યારે આવ્યા ત્યારે. શું કીધું તેમણે? કે આ મારા બાપનું ઘર જે પ્રાર્થનાનું મંદિર હોવું જોઈએ તેને તમે વેપારનું સ્થાન બનાવી દીધું છે. 8મી કલમ, પ્રભુ યહોવા જે ઇઝરાયેલના વિખરાઈ ગયેલાઓને ભેગા કરે છે તે એવું કહે છે કે તેના ભેગા થયેલા ઉપરાંત હું હજી તેની પાસે બીજાઓને લાવીને ભેગા કરીશ. પ્રભુ યાકુબના જે 12 કુળ હતા એમાંથી આપણે જાણીએ છીએ કે 10 છે તેને ખોવાયેલી પ્રજા કહેવામાં આવે છે, વિખરાઈ ગયેલી પ્રજા કહેવામાં આવે છે, જે નોર્થ એટલે કે ઉત્તરમાં ઉત્તરના ભાગમાં હતી તે. અને અહીંયા પ્રભુ કહે છે કે એ જે અંત સમય છે તે સમયે પ્રભુ યહોવા ઇઝરાયલના વિખરાઈ ગયેલાનો તો ભેગા કરશે જ, પણ તેની સાથે તે ઉપરાંત હું તેની પાસે બીજાઓને લાવીને ભેગા કરીશ. આ જ વસ્તુ જ્યારે તમે યહોવાનું લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય અને લગભગ 15-16 કલમની આજુબાજુ તમે વાંચશો તો ત્યાં પણ આ જ વસ્તુ લખવામાં આવી છે કે મારા ચારામાં બે જાતના ઘેટાઓ છે, એક તો યહૂદી ઘેટા અને બીજા પણ ઘેટા, અને હું બંનેને ભેગા કરીશ. બહુ અજાયબ જેવું શિક્ષણ છે. તમે પોતાના સમયમાં એ યહોવાનો સુવાર્તા તેનો 10મો અધ્યાય વાંચી શકો છો. આગળ વધીએ ત્યારે હવે જ્યારે આપણે 9મી કલમમાં આવીએ ત્યારે આ જે ભાગ છે પ્રબોધક, આ ભાગમાં જે પ્રજાનો આજ્ઞાભંગ કરનારા છે, જે આગેવાનો છે જેમણે ખોટું શિક્ષણ આપ્યું છે તે વિશે આપણને શીખવે છે. એટલે અહીંયા જે 9મી કલમથી તો 57મો અધ્યાય અને તેની બીજી કલમ સુધી જોઈશું તો જે આગેવાનોને એક ઠપકો આપવામાં આવી રહ્યો છે. ત્યારબાદ આપણે જ્યારે 57મો અધ્યાય તેની ત્રીજી કલમથી 13મી કલમ સુધી જોઈશું તો ત્યાં જે મૂર્તિ પૂજકો છે તેઓને ઠપકો આપવામાં આવ્યો છે. ત્યારબાદ જે અભિમાની છે, જે લોભી છે, તે વિશે આપણે જોઈશું 14થી 21મી કલમ સુધી. પછી જ્યારે 58મો અધ્યાય આપણે જ્યારે જોઈશું ત્યાં જે દંભી લોકો છે, જે દંભી ઉપદેશકો છે તેઓના વિશે આપણે જોઈશું. અને પછી જેઓ જમીનને માટે જમીન ઉપર જે આપણો વચનનો દેશ છે અને ત્યાં જે અન્યાય છે તેને માટે જે જવાબદાર છે તે આપણે 59માં અધ્યાયમાં જોઈશું. પણ અહીંયા આ પ્રભુના ક્રોધમાં પણ જ્યારે પ્રભુ ઠપકો આપી રહ્યા છે ત્યારે પણ આપણે પ્રભુની દયા જોઈશું, કારણ કે પ્રભુ આ લોકોને વિનંતી કરી રહ્યા છે કે નમ્ર થાવ અને મને આધીન થાવ, નમ્ર થાવ મને આધીન થાવ, મારી તરફ પાછા વળો. અને આજે પણ આપણને પણ પ્રભુ આ જ વસ્તુ કહી રહ્યા છે કે પસ્તાવો કરી મારી તરફ વળો. તો આવો આપણે જોઈએ પ્રભુ આપણને આજે આગેવાનોની જે નિષ્ફળતા છે, આગેવાનો જ્યાં ભૂલ કરી છે અને પ્રભુના વચન પ્રમાણે નથી ચાલ્યા તેનું પરિણામ શું છે અને પ્રભુ તેઓને શું કહે છે તે આપણે જોઈએ. 9મી કલમ કહે છે કે ખેતરના સર્વસ્વાપદ, વનમાંના સર્વ પશુ તમને ફાડી ખાવાને આવો, તેના ચોકીદારો આંધળા છે, તેઓ સર્વ અજ્ઞાન છે, તેઓ સર્વ મૂંગા કૂતરા છે કે જેઓ ભસી શકતા નથી, તેઓ સ્વપ્નવશ સૂઈ રહેનારા અને ઊંધણસી છે, વળી તેઓ ખાઉધરા કૂતરા છે, તેઓ તૃપ્તિ સમજતા નથી અને ઘેટા પાળક પોતે કશું સમજતા નથી, તેઓ સર્વ પોતપોતાના માર્ગે દરેક પોતાના સ્વાર્થ સાધવાને માટે ફરી ગયા છે. વાલાઓ કદાચ તમને લાગશે કે હું કોઈ પાળકોની વાતો કરી રહ્યો છું, આપણા મંડળીની વાતો કરી રહ્યો છું, પણ એવું નથી, આ તો પ્રભુ કહી રહ્યા છે. એટલે કોઈ તમારામાંથી પાળક હોય, સાંભળતા હોય તો મને માફ કરજો, આ હું નથી કહી રહ્યો, આ પ્રભુએ વચન આપ્યા છે. અને વાલાઓ તમે જેવો સાંભળનારા છે તેઓને હું કહેવા માંગુ છું કે અત્યારે આપણે જે જોઈ રહ્યા છે એ આજનું નથી. યહૂદી લોકો યાજક વર્ગ હતો તેમાં પણ આજ ચાલતું આવી રહ્યું છે, કારણ કે માણસને એક વખત સત્તા મળે, માણસને એક વખત પૈસાનો લોભ મળે અને એ સત્તા પકડી રાખવા માટે એ પ્રભુને છોડી દે અને પોતાની મનમાની કરતો હોય છે. અને આપણે આપણી મંડળીમાં જોઈ રહ્યા છે, એ અમદાવાદ હોય, એ વડોદરા હોય, નડિયાદ હોય, આપણી જે માલ મિલકતની વાત થઈ રહી છે તમે જાણો છો કે કેવી રીતે દુરુપયોગ કરવામાં આવે છે, અહીંયા આ ચેતવણી આપવામાં આવી છે. શું કહે છે કે ચોકીદારો આંધળા છે. આપણામાંથી કયો માણસ એવો છે કે આંધળા ચોકીદારને આપણે રાખીએ કામ ઉપર? આંધળો ચોકીદાર શું કામનો છે? અને પ્રભુ આ આગેવાનોને કહી રહ્યા છે કે તમે આ આંધળા ચોકીદાર જેવા છે. અને શું આગળ શું લખવા? સર્વ મૂંગા કૂતરા છે. જો તમે કૂતરો પાળ્યો હોય તો એક મૂંગા કૂતરાનું કામ શું? કારણ કે જ્યારે કશીક મુશ્કેલી આવે, કોઈ જાત કશું બી હોય, તો આપણે જાણીએ છીએ કે જે વિશ્વાસુ કૂતરો છે તે ભસી અને તમને ચેતવણી આપશે. અને પ્રભુ અહીંયા એવું કહી રહ્યા છે કે આ મારા જે યાજકો છે એ આંધળા ચોકીદારો અને મૂંગા કૂતરા જેવા છે, કે મારા લોકોને જે ચેતવણી આપવાની, જે ગેરમાર્ગે જતા હતા તેમાંથી પાછા લાવવાને બદલે શાંત બેસી રહ્યા છે. લખ્યું છે તે પ્રમાણે સ્વપ્નવશ સુઈ રહેનારા અને ઊંઘણસી છે, એમને એમની ગાદી સુરક્ષિત છે ત્યાં સુધી જે થવું એ થવા દો ને. પ્રભુનું કામમાં જે થવાનું હશે એ થશે. મારે આરામ છે, મારી ખુરશી સુરક્ષિત છે. આગળ જો શું લખ્યું છે કે વળી તેઓ ખાઉધરા કૂતરા છે, એટલે કે સંતોષ નથી થતો, તેઓ તૃપ્તિ સમજતા નથી, અને ઘેટા પાળક પોતે કશું સમજતા નથી. તેઓ સર્વ પોતપોતાના માર્ગે દરેક પોતાનો સ્વાર્થ સાધવાને માટે ફરી ગયા છે. વાલાઓ, ઘેટા પાળકનું કામ શું? ઘેટાઓને સુરક્ષિત રાખવાના, તેઓને પાણી પાસે દોરી લઈ જવાના. આપણે ગીત શાસ્ત્ર 23 જાણીએ છીએ, ક્યાં ચરવા લઈ જવાના, ઘાસની ઉપર, લીલા ઘાસમાં. તેના બદલે જો હવે ઘેટા પાળક જ ઊંઘણસી હોય તો ઘેટાઓનું શું થાય? જ્યારે કોઈ જંગલી પશુ આવે અને ઘેટા પર હુમલો કરે તો કોની જવાબદારી છે તે ઘેટાઓને બચાવવાની? ઘેટા પાળકની. દાઉદ શું કીધું હતું જ્યારે સાઉલ રાજને મળ્યું ત્યારે શું કીધું હતું? કે તારા સેવકે વરુને અને સિંહને મારી નાખ્યા છે. કેમ? કારણ કે તે ઘેટા પાળક હતો, ઘેટાની રક્ષા કરતો હતો. અને અહીંયા તો શું છે કે દરેક પોતાના સ્વાર્થ સાધવાને માટે ફરી ગયા છે. તેઓ કહે છે કે આવો હું દ્રાક્ષારસ લાવું ને આપણે પુષ્કળ દારૂ પીએ, અને આવતીકાલનો દિવસ આજના જેવો થશે, બલકે તે કરતા પણ બહુ જ આનંદનો થશે. વાલા, હું તમે બધા જ બહુ જ સ્માર્ટ લોકો છો, આનું વધારે હું શું વર્ણન કરું. જાણે કે આપણા જ દિવસોની અહીંયા વાત થઈ રહી હોય એવું લાગે છે. આગળ 57મો અધ્યાય ને તેની પહેલી કલમ જોઈએ તો ત્યાં કહે છે, ધર્મિષ્ઠ માણસ નાશ પામે છે પણ કોઈ માણસ તે ધ્યાનમાં લેતું નથી, અને ધાર્મિક માણસોના પ્રાણ લઈ લેવામાં આવે છે પણ કોઈ સમજતો નથી કે તેઓને આવતી વિપત્તિઓમાંથી દૂર લઈ જવામાં આવે છે. તે શાંતિમાં પ્રવેશ કરે છે ને જે સીધો ચાલે છે તે પોતાના બિછાના પર વિશ્રાંતિ પામે છે. કોઈને પડેલી નથી. બીજા શબ્દોમાં કહું તો ધર્મિષ્ઠ માણસ નાશ પામે છે પણ કોઈ માણસ તે ધ્યાનમાં લેતું નથી, અને ધાર્મિક માણસોના પ્રાણ લઈ લેવામાં આવે છે પણ કોઈ સમજતો નથી કે તેઓને આવતી વિપત્તિઓમાંથી દૂર લઈ જવામાં આવે છે. પ્રભુએ આ ઘેટા પાળકોને શું આજ્ઞા આપી હતી? અને હું તમને બીજા એક બે વચનો આપવા માંગુ છું. આપણે હઝેકિયલનું પુસ્તક તેનો 34મો અધ્યાય અને 2-5 કલમ વાંચીશું, અને ત્યાં આ ઘેટા પાળકોને શું કહેવામાં આવે છે તે આપણે જોઈએ. કે છે, હે મનુષ્ય પુત્ર, ઇઝરાયલના પાળકોની વિરુદ્ધ પ્રબોધ કર, પ્રબોધ કરીને તેમને હા તે પાળકોને કહે કે પ્રભુ યહોવા કહે છે કે ઇઝરાયલના પાળકોને અફસોસ, કેમ કે તેઓ માત્ર પોતાનું પોષણ કરે છે. શું પાળકોએ ઘેટાનું પોષણ ન કરવું જોઈએ? ફરીથી હું યાદ દેવડાવું છું, વાલાઓ, મારી પર ગુસ્સે ના થશો, આ હું ફક્ત પ્રભુના વચન વાંચી રહ્યો છું. પવિત્ર શાસ્ત્રમાં જે લખ્યું છે એ જ વાંચી રહ્યો છું. તમે મેદ ખાઓ છો, તમે ઊનના વસ્ત્રો પહેરો છો, તમે મંતેલાને કાપો છો, પણ તમે ઘેટાનું પોષણ કરતા નથી. તમે માદાને સાજું કર્યું નથી, જેનું હળકું ભાગ્યું હોય તેને તમે પાટો બાંધ્યો નથી, હાંકી મૂકેલાને તમે પાછું લાવ્યા નથી, ને ખોવાઈ ગયેલાને તમે શોધ્યું નથી, પણ જબરજસ્તીથી અને સખ્તાઈથી તમે તેના પર સત્તા ચલાવી છે. બાળક ન હોવાથી તેઓ વિખરાઈ ગયા છે, અને વિખરાઈ જવાથી તેઓ સર્વ જંગલી જાનવરોનું ભક્ષ થઈ પડ્યા છે. કારણ કે એક વખત જો ઘેટા પાળક ઘેટાની રક્ષા ન કરે તો આ જ વસ્તુ થનાર છે. તમે આપણે જો નીતિવચનો તેનું 29મો અધ્યાય અને તેની બીજી કલમ આ પ્રમાણે કહે છે કે નેકીવાનો અધિકાર હોય છે ત્યારે લોકોને આનંદ થાય છે, પણ દુષ્ટ માણસ અધિકાર ધારણ કરે છે ત્યારે લોક નિસાસા નાખે છે. વાલો, જો તમારામાંથી કોઈ એવા હોદ્દા પર હોય, અને હું આમાં મારી પોતાની જાતને પણ સમાવીશ, કારણ કે હું પણ તમને પવિત્ર શાસ્ત્રના વચનનો અભ્યાસ આપી રહ્યો છું, તો આપણી જવાબદારી બને છે કે ઘેટાઓનું રક્ષણ કરવું. ખોટા શિક્ષણથી, ખોટી વાતોથી આપણે પોતપોતાના માર્ગ એમને નથી બતાવવાના, પણ જે પાઉલ પ્રેરિત આપણને કહે છે, અને તેની માટે હું તમને કહીશ કે મારી સાથે પ્રેરિતોનો કૃત્યો તરફ વળો, તેનો 20મો અધ્યાય અને તેની 27-30મી કલમ જો આપણને શું ચેતવણી આપે છે, આપણને શું કહી રહ્યા છે. એ કહે છે, કેમ કે ઈશ્વરનો પૂરો મનોરથ તમને જણાવવાને મેં આંચકો ખાધો નથી. અને વાલાઓ, મારા જીવનનો આ જ ધ્યેય છે. જ્યારે હું અભ્યાસ કરું ત્યારે પણ મારો આ જ ધ્યેય છે કે ઈશ્વરનો પૂરો મનોરથ તમને જણાવવામાં હું આંચકો ના ખાઉં, કે કોઈના આંખની શરમને લીધે હું જે પ્રભુની વાત લખાઈ છે, જે સાચી વાત લખાઈ છે, તે બોલવામાં હું અચકાઉં નહીં, અને હું જે પણ વચન કહું તે પ્રભુની નું જે શિક્ષણ આપણે પવિત્ર શાસ્ત્રમાં છે તે પ્રમાણેનું હોય. કારણ કે પવિત્ર શાસ્ત્રમાં પણ એક ચેતવણી આપવામાં આવી છે, એમ લખવામાં આવ્યું છે કે તમે જે શિક્ષણ આપો છો તેઓને હું બીજા ધોરણે તેમનો ન્યાય કરવામાં આવે છે. કારણ કે મને તો પૂછવામાં આવશે કે તું આ શીખાડતો તો તને નથી ખબર આ. એથી જ કરીને વાલાઓ, જો તમે આવી કોઈ પોઝિશનમાં હો, જો તમે પાળક છો, તમે કોઈ જાતની મિનિસ્ટ્રી કરો છો, તો વાલાઓ પ્રાર્થનામાં રહો. કારણ કે કદાચ જે લોકો છે તેમને તો આપણે છેતરી કાઢીશું, પણ પ્રભુને આપણે છેતરી શકવાના નથી. અને આપણું ધ્યાન કાયમ એ તરફ હોવું જોઈએ કે આજે પ્રભુ આવીને મારી પાસે જવાબ માંગે તો શું હું એ આપી શકીશ. અહીંયા જ્યારે ઇંગ્લિશમાં હું બોલું છું ત્યારે હું આ વાત ઘણી વખત કહેતો હોઉં છું કે જો તમને, અને આ તો આપણા બધાને, તમે સર્વ જે સાંભળનારા છો સર્વને લાગુ પડે છે, જે કોઈ પોતાની જાતને ખ્રિસ્તી તરીકે ઓળખે છે તેને લાગુ પડે છે, કે જો તમારી ઉપર ખ્રિસ્તી હોવાનો આરોપ મૂકવામાં આવે તો શું ઇનફ પુરાવા મળી રહેશે તમને આરોપી ઠરાવવા માટે? ઇફ યુ આર અક્યુઝડ ઓફ બીંગ અ ક્રિશ્ચિયન, ઇઝ ધેર ઇનફ એવિડન્સ ટુ કન્વિક્ટ યુ? આ વાત વિચારવા જેવી છે. અને અહીંયા પાઉલ આપણને પ્રેરિતોના કૃત્યો તેના 20મા અધ્યાયમાં કહે છે, કેમ કે ઈશ્વરનો પૂરો મનોરથ તમને જણાવવાને મેં આંચકો ખાધો નથી, તમે પોતાના સંબંધી તથા જે ટોળા ઉપર પવિત્ર આત્માએ તમને અધ્યક્ષો નિમ્યા છે તે સર્વ સંબંધી સાવધાન રહો. વાલાઓ, તમે જેઓ સર્વ સાંભળી રહ્યા છો તેઓને પણ આ કહેવામાં આવ્યું છે કે તમે કોની પાસેથી પ્રભુના વચનો સાંભળો છો તે માટે તમે સાવધ રહો. તમે જ્યારે પ્રભુની આગળ ઊભા રહેશો તો તમે એમ નહીં કહી શકો ફલાણા ફલાણા બાળકે મને આ પ્રમાણે શીખવ્યું હતું. એ એ એક્સક્યુઝ નહીં ચાલે. પણ હું જે દેવળમાં જતી હતી ને ત્યાં તો એ સાહેબે આમ કીધું હતું, એ નહીં ચાલે. પવિત્ર આત્માએ તમને અધ્યક્ષો નિમ્યા છે તે સર્વ સંબંધી સાવધાન રહો, જેથી ઈશ્વરની જે મેંડી તેમણે પોતાના લોહીથી ખરીદી તેનું તમે પાલન કરો. હું જાણું છું કે મારા ગયા પછી ટોળા પર દયા નહીં રાખે એવા ક્રૂર વરુઓ તમારામાં દાખલ થશે. હવે આ બીજો મુદ્દો છે, જ્યારે ઘેટા જે ઘેટા પાળક છે એ બહારથી જે આવે છે તેના બહારથી જે હુમલો આવે છે તેથી તેની સામે ઘેટાઓનું રક્ષણ કરે છે. પણ અહીંયા શું લખવામાં આવ્યું છે કે એવા ક્રૂર વરુઓ તમારામાં દાખલ થશે અને તમારા પોતામાંથી કેટલાક માણસો ઊભા થશે અને શિષ્યોને પોતાની પાછળ ખેંચી લઈ જવા માટે અવળી વાતો બોલશે. મંડળીને સૌથી વધારે જો ભય હોય, ડેન્જર હોય, તો એ અંદરથી છે. જે પાછલા દરવાજેથી જે લોકો આવે છે, આપણી સાથે ઉઠે છે, બેસે છે, આપણી સાથે સ્તુતિ કરે છે, તેના વિશે પાઉલ અહીંયા આપણને ચેતવણી આપે છે કે તમારામાં તમારા પોતામાંથી પણ કેટલાક માણસો ઊભા થશે અને શિષ્યોને પોતાની પાછળ ખેંચી લઈ જવા માટે અવળી વાતો બોલશે. આવા ખોટા ઉપદેશકોથી, આવા ખોટા આગેવાનોથી આપણે બહુ ચેતીને રહેવાનું છે. અને જો જેવો આગેવાન છે એ હોદ્દા પર છે, તો આપણે આ પ્રભુના વચનો પર લક્ષ રાખીએ અને પ્રભુની આગળ જ્યારે ઊભું રહેવાનું આવે ત્યારે આપણે માથું ઝૂકીને ઊભું રહેવાનું ન થાય તે આપણે ખાસ યાદ રાખીએ અને તે પ્રમાણેનું આપણું જીવન હોવું જોઈએ. આપણને એક બહુ મોટી જવાબદારી આપવામાં આવી છે, રખેને કે આ વચનો જે આપણે વાંચ્યા તે આપણને લાગુ પડે. હજુ પણ સમય છે કે આપણે આપણા ઘૂંટણ પર પડી પસ્તાવો કરી અને પ્રભુએ જે કામ આપણને સોંપ્યું છે તે ખંતથી કરીએ. હવે અહીંયા આપણે આગળ જ્યારે વધીએ ત્રીજી કલમમાં, તો મૂર્તિ પૂજકો ની વાત થઈ રહી છે. અને આપણે જ્યારે મૂર્તિ પૂજાની વાત કરીએ તો કદાચ આપણામાંથી ઘણા બધા એવું કહેશે કે મારા ઘરમાં કોઈ મૂર્તિ નથી, હું કદી કોઈ મૂર્તિ આગળ નમ્યો નથી. તો આ મૂર્તિ પૂજા એટલે શું છે? મૂર્તિ પૂજા એટલે કે જે કોઈ વ્યક્તિ અથવા તો જે કોઈ વસ્તુ પર આપણે પ્રભુ કરતાં વધારે વિશ્વાસ કરીએ છીએ તે, અથવા તો પ્રભુ સિવાય જેના પર આપણે વિશ્વાસ કરીએ છીએ, તો તે વ્યક્તિ અથવા તો તે વસ્તુ આપણી માટે ઈશ્વર થઈ જાય છે અને એ એક જાતની આઇડલ વર્શિપ એટલે કે મૂર્તિ પૂજા છે. એ કદાચ આપણી તાલીમ હોઈ શકે, આપણો અનુભવ હોઈ શકે, આપણો હોદ્દો હોઈ શકે, આપણી નોકરી હોઈ શકે, આપણું કુટુંબનું જે સ્થાન છે એક અભિમાન હોય છે કે હું તો આ કુટુંબનો છું, મારા બાપ દાદા તો આ પ્રમાણેના છે, પૈસા, મિત્ર, મિલકત, આમાંથી કોઈ બી વસ્તુ આપણી માટે એક મૂર્તિ બની શકે છે. તમારું પોતાનું રૂપ, જે કોઈ વ્યક્તિ અથવા તો વસ્તુ આપણી માટે ઈશ્વર સમાન થઈ જાય અને એની પર આપણે આધારિત થઈએ તો આપણે મૂર્તિ પૂજક છીએ. અને આ કેવી રીતે આપણે સમજવું, બહુ બહુ સહેલાઈથી હું તમને એક વસ્તુ શીખવાડીશ કે આપણા જીવનમાં મૂર્તિ છે કે નહીં એ જો તમારે જાણવું હોય તો બહુ એની સહેલી વસ્તુ છે કે તમારા જીવનમાં જ્યારે કોઈ પણ સમસ્યા આવે છે અને જ્યારે તમારે એની ઉકેલવાની જરૂરિયાત હોય છે તો તમે કઈ તરફ ફરો છો? શું તમે ઈશ્વર તરફ ફરો છો કે બીજી કોઈ વસ્તુ તરફ ફરો છો? તમારું જે પહેલું રિએક્શન જે તરફ તમે જાઓ છો ને, એ તમારી મૂર્તિ છે. જો તમારે એવું એવું આવ્યું, કશુંક શરીરમાં માંદગી આવી ગઈ અને કદાચ એવો ડાયગ્નોસ આવ્યો કે આ તમે પહેલે કંઈ જવાના છો, મને સુધી કરવા દે કયો આમાં એક્સપર્ટ સ્પેશિયલિસ્ટ ડૉક્ટર કઈ છે, તો એ મેડિસિન તમારી માટે એક મૂર્તિ બની ગઈ છે. હું એમ નથી કહેતો કે મેડિસિન નહીં લેવાની, ગેરસમજ ના કરશો, એવું નથી કહેતો કે દવાખાને નહીં જવાનું. હું એવું પણ નથી કહેતો કે સારા ડૉક્ટર પાસે નહીં બતાવવાનું. આપણો પહેલો વિચાર કંઈ જાય છે તે બહુ અગત્યનું છે, એ બહુ અગત્યનું છે. તો આવો અહીંયા આપણને અહીંયા શું કહેવા માંગે છે. ત્રીજી કલમ કહે છે કે પણ તમે જાદુગરના દીકરા, જારકર્મી તથા વ્યભિચારણીના સંતાન, અંતરે પાસે આવો. તમે કોની મસ્કરી કરો છો? કોની સામે મુખ પહોળું કરીને જીભ કાઢો છો? શું તમે અધર્મીના છોકરા અને જુઠ્ઠાઓના સંતાન નથી? તમે એલોન વૃક્ષ તથા હરેક લીલા ઝાડ વિશે વિષય ભોગમાં મસ્ત થાવ છો. નાળાઓમાં ખડકોની ફાટ નીચે છોકરાને મારી નાખો છો. નાળામાંના લીસા પથ્થરોમાં તારો ભાગ છે, તેવો જ તારો હિસ્સો છે. વળી તેઓને તે પ્રયાર પણ રેડ્યું છે અને ખાધર પણ ચડાવ્યું છે. આવી બાબતો બનવા છતાં હું મૂંગો રહું છું. આ જે મૂર્તિ પૂજા ચાલી રહી છે, બીજા વિધર્મીય દેવોની આ પાછળ આ યહૂદી લોકો ગયા છે અને હું તમને થોડી કલમો દ્વારા બતાવીશ હમણાં તે વિશે પ્રભુ કહી રહ્યા છે અને કહે છે કે આવી બાબતો બનવા છતાં હું મંગો રહું. મોટા અને ઊંચા પર્વતો પર તે તારું બિછાનું પાથર્યું છે, વળી તું યજ્ઞ કરવા માટે ત્યાં ચડી ગઈ અને કમાળ તથા ચોકઠાની પછવાડે તે તારું સ્મારક મૂક્યું, કેમ કે મારાથી દૂર થઈને તું પોતાની કાયા ઉઘાડી કરીને ઉપર ચડી ગઈ. તે તારું બિછાનું જ્યાં જોયું ત્યાં તે ચાહ્યું. તું સુગંધીદાર તેલ લઈને માલેખની પાસે ચાલી ગઈ ને તે પુષ્કળ અત્તર ચોળ્યું ને તારા સંદેશ્યાને તે દૂર સુધી મોકલ્યા ને સેઓલ સુધી તું નીચે ગઈ. તારો રસ્તો લાંબો હોવાને લીધે તું કાયર થઈ, તો પણ કંઈ આશા નથી એવું તે કહ્યું નહીં. તાજું બળ તને પ્રાપ્ત થયું, તેથી તું નબળી થઈ નહીં. તું કોનાથી બીધી તથા ડરી કે તું જૂઠું બોલે છે ને મારું સ્મરણ તે રાખ્યું નથી ને ધ્યાનમાં લીધું નથી? શું હું કહું, ઘણા દિવસથી છાનો રહ્યો ને તેથી હું મારાથી નથી બીત ને તેથી તું મારાથી નથી બીતી? હું તારું ધર્મિષ્ઠપણું એવું કેવું છે તે ઉઘાડું કરીશ. તારા કામોથી તને કંઈ લાભ થશે નહીં. તું હાંક મારે ત્યારે તારી સંઘરેલી મૂર્તિઓ ભલે તને છોડાવે, પરંતુ વાયુ તે સર્વને ઉડાવી દેશે, પવન તેમને લઈ જશે. પણ જે મારા પર ભરોસો રાખે છે તે દેશનો વારસ થશે ને મારા પવિત્ર પર્વતનું વતન પામશે. આ યહૂદી લોકો, અને આપણે જોઈએ છીએ, જો તમે ન્યાયાધીશોનું પુસ્તક જુઓ તો વારંવાર બીજા જે દેવદેવીઓ છે તેઓની તરફ વળ્યા, તેઓની ભક્તિ કરી, સ્તુતિ કરી, અને તેથી કરીને કાયમ પ્રભુનો કોપ તેઓની ઉપર આવ્યો. અને હવે જે આ જે લાંબું વચન મેં તમારી આગળ વાંચ્યું, તો આ જે વાત અહીંયા કરવામાં આવી રહી છે તે એ સમયના જે દેવદેવીઓમાં ભક્તિ થતી હતી. અને તમે કોઈ પણ ધર્મ જુઓ તો એ, અને ખાસ કરીને જે આપણે પવિત્ર શાસ્ત્રમાં જે સમયનું વાંચીએ છીએ ત્યારે, તો ત્યાં સ્ત્રીઓ ભક્તિમાં બહુ જ ઇન્વોલ્વ હતી અને એમને ટેમ્પલ પ્રોસ્ટિટ્યૂટ એટલે કે એઓ એમને એ મંદિરની વેશ્યાઓ તરીકે ઓળખવામાં આવતી હતી. અને એટલે એ લોકો શું કરે કે જ્યારે આ જે સ્ત્રીઓ હતી તે સ્ત્રીઓ બહાર જાય અને પછી માણસોને પટાવી અને આ ભક્તિ સભામાં લઈ આવે, અને ત્યાં પછી જે ન કરવાના કામ હોય એક પુરુષ ને સ્ત્રી વચ્ચે જે થાય તે ભક્તિના રૂપે થતા હતા. બલકે જો કોઈ પણ ધર્મનો તમે અભ્યાસ કરશો તો આ વસ્તુ તમને જોવા મળશે. એથી જ કરીને અહીંયા જો તમે પાંચમી કલમ જુઓ તો તેનો ઉલ્લેખ થઈ રહ્યો છે કે તમે એલન વૃક્ષો તથા હરેક લીલા ઝાડ નીચે વિષય ભોગમાં મસ્ત થાવ છો. ઇટ ઇઝ ટોકિંગ અબાઉટ અ સેક્સ્યુઅલ નેચર ઓફ ધ વર્શિપ. અને આ જે બિનધર્મીઓ હતા અથવા તો આ જે બીજા ધર્મો છે તેમાં આ લીલું ઝાડ બહુ મહત્વ આપતું હતું, કારણ કે એ લોકોના જે ભક્તિ સભાના સ્થાન હોય ને ત્યાં એ લોકો આ ઝાડને એ બધું રાખતા હતા કે જેના છેડા હેઠળ આ જે અશુદ્ધ કામો છે તેઓ કરી શકે. અને તેથી જ કરીને આપણા દેવ બાપે જ્યારે આ લોકો મિસર દેશમાંથી બહાર આવ્યા ત્યારે તેમને ચેતવણી આપી હતી. અને હું એ તરફ હું તમારું ધ્યાન દોરવા માંગુ છું. જો આપણે પૂર્ણ નિયમ તેનો 12મો અધ્યાય ને તેનો તેની બીજી અને ત્રીજી કલમ વાંચીએ તો ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે કે જે જે દેશ જાતિઓનું વતન તમે પામશો તેઓ જે ઊંચા પર્વત પર, જે વચનો આપણે હમણાં વાંચ્યા, ઊંચા પર્વતો પર તથા ઊંચા ડુંગરો પર તથા સર્વ લીલા વૃક્ષ નીચે જે જે સ્થળોમાં તેઓના દેવોની પૂજા કરતા હતા તે સર્વનો તમારે ચોક્કસ નાશ કરવો. પહેલી આજ્ઞા આપવામાં આવી હતી કે જ્યારે તમે જાઓ આ જગ્યાએ તો આ જે આ પ્રકારના જે સ્થાન છે તેઓનો તમે નાશ કરો, અને તમારે તેઓની વેદીઓને તોડી પાડવી ને તેઓના સ્તંભોને તોડીને ટુકડા કરવા ને તેઓને અસેરીમની મૂર્તિઓને આગમાં બાળી નાખવી અને તમારે તેઓના દેવોની કોતરેલી મૂર્તિઓને કાપી નાખવી અને તેઓનું નામ તમારે તે જગાથી નષ્ટ કરવું. બહુ સ્પષ્ટ રીતે આ લોકોને કહેવામાં આવ્યું હતું. આગળ આપણે જે આ વચનોમાં વાંચ્યું ફરીથી હું વાંચતો નથી, પણ જે એ લોકો આ જે માલેખનું નામ આપવામાં આવ્યું છે એ માલેખ જે છે તે એક એવો દેવ હતો કે જેને તેઓ પોતાના છોકરાઓનું બલિદાન આપતા હતા. અને કેવી રીતે બલિદાન આપતા હતા કદાચ તમે સાંભળશો તો તમે થથરી જશો. એ માલેખનું મોટી મૂર્તિ બનાવતા હતા અને તેના હાથ આમ જાણે કે આવકાર આપતા હોય ને તેમ આગળ હોય, અને તે મૂર્તિને એ લોકો તપાવતા હતા, ભઠ્ઠીમાં તપાવતા હતા, એટલી બધી ગરમ કરી દે. અને પછી એ જે એના હાથ હતા ને તેમાં એ તેઓ પોતાનું જીવતું બાળક મૂકે, અને એ જીવતું બાળક એ ગરમ હાથમાં ભઠ્ઠીમાં જે આમ એકદમ ગરમ હોય ને એ હાથમાં મૂકે અને જીવતું બાળકનું એ રીતે આ માલેખ દેવને તેઓ બલિદાન આપતા હતા. અને એ છોકરાની જે રડવાનું હોય, એમની જે ચીસો હોય એ ના સાંભળી શકે એટલા માટે નગારા ને બધું આપણે જાણીએ છીએ, જાત જાતના મ્યુઝિક દ્વારા, સંગીત દ્વારા એ અવાજ દબાવી દેવાનો તેઓ પ્રયત્ન કરતા હતા. તેનો ઉલ્લેખ અહીંયા કરવામાં આવ્યો છે 9મી કલમમાં. તું સુગંધીદાર તેલ લઈને માલેખને પાસે ચાલી ગઈ ને તે પુષ્કર અત્તર ચોડ્યું ને તે તારા સંદેશોને તે દૂર સુધી મોકલ્યા, તે સેઓલ સુધી નીચે ગઈ. આ જાતના ધર્મ તરફ પ્રભુના લોકો વળી ગયા હતા. યિર્મયાનું પુસ્તક તેનો 17મો અધ્યાય તેની બીજી કલમ આ પ્રમાણે કહે છે, કેમ કે તેઓના પુત્રો ઊંચા પર્વતો પરના લીલા ઝાડની પાસે તેઓની વેદીઓ તથા તેઓની અસેરીમ મૂર્તિઓનું સ્મરણ કરે છે. બીજો રાજા તેનો 17મો અધ્યાય અને 9 અને 10મી કલમ આ પ્રમાણે કહે છે કે જે સારા નહીં એવા કામ ઇઝરાયેલી લોકોએ ગુપ્ત રીતે પોતાના ઈશ્વર યહોવા વિરુદ્ધ કર્યા. કયા કામો કર્યા? અને પોતાના સર્વ નગરોમાં ચોકીદારોના કિલ્લાથી તે કોટવાળા નગર સુધી તેઓએ પોતાને માટે ઉચ્ચ સ્થાનો બાંધ્યા હતા. તેઓએ પોતાને માટે દરેક ઊંચા પર્વત પર તથા દરેક લીલા ઝાડ નીચે સ્તંભો તથા એસીરે મૂર્તિઓ ઊભા કર્યા હતા. અને વહાલાઓ, આ જે અહીંયા આ જે લખવામાં આવ્યું છે જે લીલા ઝાડનું, અને તમે તમારા પોતાના સમયમાં આ લીલા ઝાડ વિશે અભ્યાસ કરી શકો છો. મારી પાસે સમય નથી કે હું સંપૂર્ણ રીતે આનું શિક્ષણ તમને આ સમયે આપું, પણ જો તમે જૂના કરારનો અભ્યાસ કરશો અને આ જે લીલા ઝાડ વિશે જો તમે શીખશો તો તમે આશીર્વાદિત થશો. એક વસ્તુ હું તમને કહીશ, એટલા જ માટે જ્યારે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા, અને જો તમે પ્રેરિતોનો કૃત્યો વાંચો તો ત્યાં શું લખવામાં આવ્યું છે કે તેમને ઝાડ પર લટકાવી દેવામાં આવ્યા. વધસ્તંભ પર જે લટકાવવામાં, ત્યાં વધસ્તંભ નથી લખ્યું, તેમને ઝાડ ઉપર લટકાવી દેવામાં આવ્યા. કારણ કે દરેક જે શેતાની ધર્મ છે ને, તેમાં ઝાડનું બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, બહુ મહત્વ હોય છે. તમે જોજો, તમારામાંથી ઘણા બધા સાંભળનારા ભારત દેશમાં રહે છે, આપણે આપણા દેશમાં જોઈએ તો એ ઝાડની આજુબાજુ તમે જુઓ કેવું મૂર્તિ ઊભી થઈ જાય છે. રસ્તાની વચ્ચે વચ્ચે ઝાડ હોય ને, ત્યાં ગાડી થોડું પેલું મૂકી દે. આફ્રિકામાં અમુક ઝાડ છે તેને દેવ માનવામાં આવે છે, પણ સમયના અભાવે હું આગળ કશું કહેતો નથી. 13મી કલમ જોઈએ, તું હાંક મારે ત્યારે તારી સંગ્રહેલી મૂર્તિઓ ભલે તને છોડાવે, પરંતુ વાયુ તે સર્વને ઉડાવી દેશે, પવન તેમને લઈ જશે, પણ જે મારા પર ભરોસો રાખે છે તે દેશનો વારસ થશે ને મારા પવિત્ર પર્વતનું વતન પામશે. અહીંયા આપણે જે દયાનો, પ્રભુની કૃપા જોઈ શકીએ છીએ. પ્રભુ કહે છે કે ક્યાં સુધી હું મૂંગો રહીશ, તમે આ શું કર્યું છે જુઓ, કેટલી હદે તમે મારાથી દૂર જઈ રહ્યા છો. છતાં પણ પ્રભુ શું કહે છે, પણ જે મારા પર ભરોસો રાખે છે તે દેશનો વારસ થશે ને મારા પવિત્ર પર્વતનું વતન પામશે. વાલાઓ, જ્યારે કોઈ પણ જાતની મુશ્કેલી, સમસ્યા આવે ને, ત્યારે આપણે માણસ શું છે તે સમજી શકીએ છીએ. આપણા ગુજરાતીમાં પણ કહેવત છે, રાઈટ, કે ખરા આપણા મિત્રો અથવા આપણા ખરા સંબંધી આપણે ક્યારે ઓળખી શકીએ છીએ, જ્યારે તમારા જીવનમાં કોઈ સમસ્યા આવે, એવો સમય આવે કે જ્યારે તમારે લોકોની જરૂર પડે, ત્યારે તમે ખરેખર લોકોની ઓળખ પામી શકો છો. અને એ જ વસ્તુ આપણે પવિત્ર શાસ્ત્રમાં પણ હું તમને કહેવા માંગુ છું કે તમારો વિશ્વાસ શું છે, તમે પ્રભુ પર કેટલો વિશ્વાસ રાખો છો, એ સમસ્યાના સમયે ખબર પડે છે. કારણ કે એ સમસ્યાના સમયમાં આપણા વિશ્વાસની પારખ થાય છે. એથી જ કરીને માથીની સુવાર્તામાં 7મા અધ્યાયમાં જે મૂર્ખ માણસ નું ઉદાહરણ આપવામાં આવ્યું છે, જે બે ઘરનું ઉદાહરણ આપવામાં આવ્યું છે, તે આપણે જોઈએ છે. જ્યારે એ તોફાન આવ્યું, તે પહેલાં તો તમે જોવો તો મૂર્ખમાં અને જે ડાયો માણસ હતો તેનામાં કોઈ ફરક નથી. તમે કહી શકતા નથી કે કોણ ડાયો છે ને કોણ મૂર્ખ છે. ઘર બી એક સરખું દેખાતું હતું, બંને જે ઘરમાં રહેતા હતા બહારથી તમે જુઓ તો બધું એક સરખું હતું. એ તો જ્યારે તોફાન આવ્યું ત્યારે ખબર પડી કે કોણે ખડક ઉપર ઘર બાંધ્યું છે અને કોણે રેતી ઉપર ઘર બાંધ્યું છે. અને આજે વાલા, હું તમને વિનંતી કરું છું કે તમે તમારી પોતાની જાતને તપાસો કે શું તમે તમારું ઘર ખડક પર બાંધ્યું છે કે પછી તમે રેતી પર બાંધ્યું છે. પ્રભુ કહે છે એ પ્રમાણે કે તું હાંક મારે ત્યારે તારી સંગ્રહેલી મૂર્તિઓને ભલે તને છોડાવે. શું એવો સમય આપણી માટે આવવાનો છે કે પ્રભુ આપણને કહે, ભાઈ જેવું તને જેમાં વિશ્વાસ છે જા, જે તું કર, તું સારા સભાસદ પણ પર તારું તારણ લઈ લે, કે હું તો મંડળીનો આગેવાન છું એની પર તારણ લઈ લે. શું પ્રભુ આવું આપણને કહેનાર છે કે શું ખરેખર આપણે પ્રભુ પર વિશ્વાસ રાખીએ છીએ? The storm does not make a person. It just reveals who the person is. આગળ આપણે વધીએ. અહીંયા જે અભિમાની અને જે લોભી છે તેઓના વિશે 14-21મી કલમમાં આપણે જોઈશું. કહે છે કે વળી તે કહેશે કે સડક બાંધો, માર્ગ તૈયાર કરો, મારા લોકોના માર્ગોમાંથી હરેક ઠોકર ખવડાવનારી વસ્તુ ઉઠાવી લો, કેમ કે ઉચ્ચ તથા ઉન્નત છે જે સનાતન કાળથી છે, જેનું નામ પવિત્ર છે. તે એવું કહે છે કે હું ઉચ્ચ સ્થાનોને તથા પવિત્ર સ્થાને રહું છું. વળી જે અંતકરણથી પશ્ચાતાપ કરે છે તથા નમ્ર છે તેની સાથે પણ વસું છું, જેથી હું નમ્રજનોના આત્માને અને પશ્ચાતાપ કરનારાઓના હૃદયને ઉત્તેજિત કરું છું. વાલાઓ સાંભળો, પ્રભુ શું કહી રહ્યા છે આપણને. અને બીજી એક બે કલમ હું તમને આપું છું હમણાં એક મિનિટમાં, કેમ કે હું સદા વિવાદ કરનાર નથી ને સર્વકાળ રોષ રાખનાર નથી. પ્રભુની દયા અહીંયા આપણે જોઈએ છે, કહે છે કે હું સદા વિવાદ કરનાર નથી અને સર્વકાળ રોષ રાખનાર નથી. રખેને મેં જે આત્મા તથા જે જીવોને પેદા કર્યા છે તેઓ મારી આગળ નિર્ગત થઈ જાય. અહીંયા પણ પ્રભુને ચિંતા છે. તેણે લોભથી કરેલા અન્યાયને લીધે ક્રોધમાન થઈને મેં તેને માર્યો ને હું રોષમાં સંતાઈ રહ્યો અને તે તો પોતાના જ હૃદયને માર્ગ વળી જઈને ચાલ્યો ગયો. પ્રભુ પોતાના લોકોને કહે છે કે તે લોભથી કરેલા અન્યાયને લીધે હું ક્રોધમાન થયો છું, હું રોષમાં સંતાઈ રહ્યો છું. 18મી કલમ કહે છે કે મેં તેના માર્ગો જોયા છે, હું તેને સાજો કરીશ, વળી હું તેને દોરીશ અને તેને તથા તેમના શોક કરનારાઓને હું દિલાસો આપીશ. કેટલો અજાયબ જેવો આપણો દેવ છે, કેટલો કૃપાળુ, કેટલો દયાળુ. આટલું બધું થયા છતાં કહે છે કે લોભથી કરેલા અન્યાય છતાં મેં તેના માર્ગો જોયા છે, હું તેને સાજો કરીશ, વળી હું તેને દોરીશ અને તેને તથા તેમના શોક કરનારાઓને હું દિલાસો આપીશ. હું હોઠોના ફળો ઉત્પન્ન કરીશ. યહોવા કહે છે કે દૂરનાને તથા પાસેનાને શાંતિ શાંતિ, અને હું તેને સાજો કરીશ. પણ દુષ્ટ તોફાની સમુદ્રના જેવા છે, કેમ કે તે શાંત રહી શકતો નથી ને તેના પાણી કિચડ તથા કાદવથી ડોળા થયા છે. દુષ્ટોને કંઈ શાંતિ હોતી નથી એમ અમારા ઈશ્વર કહે છે. અને અહીંયા પ્રભુ આપણને શું કહી રહ્યા છે કે જો તમે અભિમાની છો, ગર્વવાળા છો, જો તમે લોભી છો, તો તમારી માટે મારી પાસે કોઈ સ્થાન નથી. પ્રભુની હાજરીમાં આવવા માટે, પ્રભુની જે કૃપા છે તેનો અનુભવ કરવાને માટે પ્રભુ શું કહે છે કે વળી જે પ્રભુ આપણને એમ કહે છે કે વળી જે અંતકરણથી પશ્ચાતાપ કરે છે, રિપેન્ટન્સ, તથા નમ્ર છે, તેની સાથે હું વસું છું, જેથી હું નમ્રજનોના આત્માને અને પશ્ચાતાપ કરનારાઓના હૃદયને ઉત્તેજિત કરું છું. દાઉદ રાજા જ્યારે ફિલિસ્તીનના રાજા પાસે ગયો, ગાંડા થવાનો જે તેમણે દેખાવ કર્યો, અને ત્યારબાદ જ્યારે ત્યાંથી છૂટીને બહાર આવે છે, ત્યારે ગીતશાસ્ત્ર 34મો અધ્યાય તે લખે છે. અને એ ગીતશાસ્ત્ર 34મો અધ્યાય અજાયબ જેવો અધ્યાય છે. તમારામાંથી ઘણા બધાને તો મોઢે હશે અથવા વારંવાર તમે વાંચતા હશો. તેની 18મી કલમમાં દાઉદ રાજા આ પ્રમાણે કહે છે કે આશા ભંગ થયેલાઓની પાસે યહોવા છે અને નમ્ર આત્માવાળાને તે તારે છે. એ જ દાઉદ રાજા જ્યારે બેથશીબા સાથે વ્યભિચાર કરે છે અને પછી પસ્તાવો કરે છે, ત્યાર પછી ગીતશાસ્ત્રનો 51મો અધ્યાય લખે છે અને તેની 17મી કલમમાં આ પ્રમાણે લખે છે કે ઈશ્વરના યજ્ઞો તો રાંક મન છે, ઈશ્વર તમે રાંક અને નમ્ર હૃદયને ધિક્કારશો નહીં. આ જ યશાયાનું પુસ્તક જેનો આપણે અભ્યાસ કરી રહ્યા છે, જ્યારે આપણે છેલ્લો અધ્યાય આપણે જોઈશું તો તેની બીજી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે કે વળી યહોવા કહે છે કે મારે જ હાથે આ બધાને ઉત્પન્ન કર્યા છે, એટલે તેઓ થયા. પણ જે ગરીબ તથા નમ્ર હૃદયનો છે ને મારા વચનને લીધે ધ્રુજે છે, તેની જ તરફ હું દ્રષ્ટિ રાખીશ. વાલાઓ, આજનો આપણો અભ્યાસનો અંત કરીએ ત્યારે આ જે પ્રભુની સહાય છે, પ્રભુનું જે સામર્થ્ય વિશે આપણને અહીંયા છે 4થી 21મી કલમ કહેવામાં 21મી કલમમાં જે કહેવામાં આવ્યું છે, જે શીખાડવામાં આવ્યું છે, આ જે અહીંયા લખવામાં આવ્યું છે, તમે એફસીઓનો પત્ર 20મી, આ જે અહીંયા 20મી કલમ લખવામાં આવી છે, તમે એફએસસીને લખેલો પત્ર તેના 4થા અધ્યાયમાં પાઉલ પણ આ જ કલમનો ઉલ્લેખ કરે છે કે આ જે સામર્થ્યવાન છે, આ સામર્થ્ય છે અને પ્રભુ જે સામર્થ્યવાન કરનાર છે તેની માટે આપણું હૃદય નમ્ર બનાવવાની જરૂર છે. જો આપણે ખરા હૃદયથી પશ્ચાતાપ કરીએ છીએ તો પ્રભુએ આપણને વચન આપ્યું છે કે હું તમારી સાથે વસીશ, અને ગમે તેટલા દૂર આપણે આપણા ઈશ્વરથી જતા રહ્યા હોય, ગમે તેવી આપણે ભૂલ કરી હોય, કદાચ કોઈ ખોટા માર્ગે આપણે ચડી ગયા હોય, પણ પ્રભુ આપણને શું કહે છે કે હું તને સાજો કરીશ, હું તને દોરીશ, હું તને દિલાસો આપીશ, દૂરનાને તથા પાસેનાને હું શાંતિ આપીશ. વાલા, હું નથી કહી રહ્યો, પ્રભુનું વચન કહી રહ્યું છે, અને પ્રભુ જે પણ વચન આપે છે તે પાળવાને માટે એ સમર્થ છે. જ્યારે આપણે આ યશાયાના પુસ્તકની અભ્યાસ શરૂઆત કર્યો હતો, ખાસ કરીને 40મા અધ્યાયમાં મેં કીધું હતું કે આ 40 થી 66મો જે અધ્યાય છે તે 27 અધ્યાય 9 અધ્યાયમાં આપણે 9-9ના 3 અધ્યાયમાં આપણે તેનો ભાગ પાડી શકીએ છીએ. પહેલાં જે 9 અધ્યાય છે તે બાપનું, યહૂદીઓ સાથેનું જે યહૂદીઓની સાથેનો જે વ્યવહાર છે તે જોયો હતો. ત્યારબાદ આપણે જે 49મા અધ્યાયથી તે આ 57મા અધ્યાય સુધી આપણે જે વચનો વાંચ્યા તે દેવ પુત્રનો યહૂદી લોકોની સાથેનો વ્યવહાર આપણે જોયો અને આપણે શીખ્યા. અને જો તમે 48મો અધ્યાય અને તેની છેલ્લી કલમ વાંચશો અને આજે 57મો અધ્યાય અને તેની છેલ્લી કલમ, તો એ બંને કલમ એક સરખી છે અને એ ચેતવણી રૂપે છે. એક શું કહે છે કે દુષ્ટોને કંઈ શાંતિ હોતી નથી, કારણ કે આગળ આપણને કીધું કે શાંતિ શાંતિ હું તેને સાજો કરીશ. ક્યારે? જ્યારે આપણે પસ્તાવો કરીએ. ક્યારે? ક્યારે? જ્યારે આપણે નમ્ર બનીએ. ક્યારે? કે જ્યારે આપણે પ્રભુની તરફ વળીએ, ત્યારે આપણને શાંતિ મળે છે. પણ ચેતવણી રૂપે પ્રભુ શું કહી રહ્યા છે કે દુષ્ટોને કંઈ શાંતિ હોતી નથી એમ મારા ઈશ્વર કહે છે. અને આવતી વખતે જ્યારે આપણે મળીશું 58મા અધ્યાયમાં, જ્યારે આપણે શરૂઆત કરીશું છેલ્લા જે 9 અધ્યાય છે, જે દેવ પવિત્ર આત્માનું યહૂદી લોકોની સાથેનો વ્યવહાર આપણને શીખવા મળશે, તે 66મા અધ્યાયની છેલ્લી કલમ પણ તમે જોશો તો ત્યાં પણ આ જ વસ્તુ લખવામાં આવી છે કે દુષ્ટોને કંઈ શાંતિ હોતી નથી. જો તમારે શાંતિ જોઈએ છે, જો હજુ પણ જીવનમાં કંઈક છે કે જેના લીધે તમે વ્યાકુળ રહો છો, વાલાઓ આજે સમય છે કે તમે પ્રભુ તરફ વળો. પ્રભુ જે ઉચ્ચ સ્થાન તથા પવિત્ર સ્થાનમાં રહે છે, તો તે પ્રભુ કહી રહ્યા છે કે જે અંતકરણથી પશ્ચાતાપ કરે છે તથા નમ્ર છે તેની સાથે હું વસું છું. અને જે નમ્રજનોના આત્માને તથા પશ્ચાતાપ કરનારાના હૃદયને ઉત્તેજિત કરું છું. કોઈ કારણ નથી કે જેના લીધે આપણે હતાશ નિરાશ જીવન જીવીએ. આપણો પ્રભુ આપણી સુરક્ષા કરે છે અને આપણને ઉત્તેજિત કરે છે. ઓ અમારા પરમ પવિત્ર દેવ, આ સુંદર વચનો માટે, આ જે ચેતવણી તમે અમને આપી છે તેને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ આપ આ અજાયબ જેવા વચનો જે તમે અમને ચેતવણી રૂપે આપ્યા છે પ્રભુ આપ, તેને અમે લક્ષ્યમાં રાખીએ પ્રભુ આપ. હજુ પણ જો અમારા જીવનમાં એવું કશું હોય, હજુ અમારા જીવનમાં પણ કોઈ એવી મૂર્તિ હોય, કોઈ આઇડલ હોય પ્રભુ આપ, હજુ પણ તમારા સિવાય બીજા કોઈ કશી વસ્તુ પર, કોઈ વ્યક્તિ પર જો અમે વધારે વિશ્વાસ રાખતા હોય, તો તમે અમને માફ કરો પ્રભુ આપ. અમે નમ્ર હૃદયથી તમારી આગળ નમીએ છીએ પ્રભુ આપ. અમારા હૃદયોને શુદ્ધ કરો, તમારે લાયક કરો પ્રભુ આપ. અને પ્રભુ આપ તમારા કામમાં તમારા મહિમાને અર્થે અમને વાપરો એવું હું દરેક વ્યક્તિને માટે માગું છું. આ અમારી ટૂંકીને તમે સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન.